એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ઇતિહાસને જોવાની આપણી આખી દ્રષ્ટિ કદાચ બદલી નાખે. એક એવું પુસ્તક જે આપણને વિચારતા કરી દે કે ભાઈ, આપણી આખી સભ્યતા, આ સમાજ, આ ટેકનોલોજી, આ બધું અત્યારે જે છે એવું બન્યું કઈ રીતે, એની પાછળ છે શું?
તમે બિલકુલ સાચું કહ્યું. આ પુસ્તક છે વેકલાઉસ મિલનું એનર્જી એન્ડ સિવિલાઇઝેશન, અ હિસ્ટ્રી. અને હા, આ કોઈ એમ સામાન્ય ઇતિહાસનું પુસ્તક નથી. આમાં રાજા મહારાજા કે યુદ્ધોની વાતો નથી, પણ ધ્યાન એ વસ્તુ પર છે જે કદાચ આ બધાની પાછળનું અસલી એન્જિન છે, એટલે કે ઉર્જા, એનર્જી. સ્મિલ પુરાવા સાથે, આંકડા સાથે સમજાવે છે કે આખો માનવ ઇતિહાસ છે ને, એ મૂળભૂત રીતે તો ઉર્જાનો જ ખેલ છે.
અને અત્યારે તો જુઓ, ચારે બાજુ ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન એનર્જી, સસ્ટેનેબિલિટી, આ બધી વાતો ચાલે છે, ત્યારે ઉર્જાએ ભૂતકાળમાં આપણને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા એ સમજવું તો બહુ જરૂરી બની જાય છે. કદાચ ભવિષ્ય માટે કંઈક દિશા મળે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત લેખકથી કરીએ. વેક્સલાઉસ મિલ, ઘણા લોકો માટે કદાચ આ નામ નવું હશે. કોણ છે આ ભાઈ અને એમની વાત કેમ સાંભળવી જોઈએ?
વેકલાઉસ મિલ એ કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં પ્રોફેસર એમેરિટસ છે, ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર. મૂળ તો ચેક રિપબ્લિકના, પણ હવે કેનેડિયન વૈજ્ઞાનિક અને નીતિ વિશ્લેષક તરીકે ઓળખાય છે. અને ખરા અર્થમાં પોલીમથ છે.
પોલીમથ
એટલે કે બહુ બધી વિદ્યાઓમાં પારંગત. એમનું કામ જુઓ ને તો ઉર્જા, પર્યાવરણ, વસ્તી, ખોરાક, ટેકનોલોજીનો ઇતિહાસ, પબ્લિક પોલિસી, કેટલા બધા વિષયો.
બાપરે! અને સાંભળ્યું છે કે 40થી વધુ પુસ્તકો લખ્યા છે એમણે.
હા બરાબર, આટલું બધું કામ. અને એમની ખાસ વાત શું છે ખબર છે? એમનો અભિગમ એકદમ આંકડા આધારિત, ક્વોન્ટિટેટિવ જેને કહીએ ને, અને ઇન્ટરડિસિપ્લિનરી, મતલબ અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને ભેગું કરીને એક મોટી તસવીર બનાવે. ભૌતિકશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, બધું જ. અને બીજું, એ કોઈપણ જાતના ખોટા દાવા કે ટેકનોલોજીના બહુ મોટા વચનોથી દૂર રહે છે. એકદમ વાસ્તવિક, ભૌતિક વાસ્તવિકતા ઉપર જ એમનો ભાર હોય છે. એટલે જ તો બિલ ગેટ જેવા લોકો પણ એમના મોટા ફેન છે, એમના પુસ્તકો રેકમેન્ડ કરે છે.
સમજાયું. એટલે હવાઈ કિલ્લા નહીં પણ નક્કર જમીન પરની વાત. આ પુસ્તક માટે તો આવા જ માણસની જરૂર હતી. ચાલો તો હવે પુસ્તક પર આવીએ. એનર્જી એન્ડ સિવિલાઇઝેશન, આનો મુખ્ય વિચાર શું છે? લેખક શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ એકદમ સીધો, શક્તિશાળી અને કદાચ થોડો ચોંકાવનારો પણ છે. એ કહે છે કે ઉર્જા એ એકમાત્ર સાર્વત્રિક ચલણ છે જે માનવ સભ્યતાના સમગ્ર ઇતિહાસને ટકાવી રાખે છે અને ચલાવે છે. સ્મિલની દલીલ છે કે આપણો આખો વિકાસ, મતલબ આદિમાનવના નાના ટોળાથી લઈને આજના અબજો લોકોના જટિલ ગ્લોબલ સમાજ સુધી, એ બીજું કંઈ નથી પણ ઉર્જાના અલગ અલગ સ્વરૂપોને કાબૂમાં લેવાની અને તેને વાપરવાની આપણી જે ક્ષમતા વધી છે ને, એની જ કહાણી છે.
એક મિનિટ, આ તો બહુ મોટી વાત કહેવાય. એટલે તમે એમ કહો છો કે ઇતિહાસના મોટા મોટા ટર્નિંગ પોઈન્ટ્સ, ખેતીની શરૂઆત, શહેરો બન્યા, ઔદ્યોગિક ક્રાંતિ, આ આપણો ડિજિટલ યુગ, આ બધા પાછળનું મુખ્ય કારણ રાજકારણ, વિચારધારા કે કોઈ મહાન નેતા નહીં, પણ ઉર્જા સ્ત્રોતમાં ફેરફાર અને તેને વાપરવાની નવી રીત હતી?
બિલકુલ, સ્મિલ એ જ કહેવા માંગે છે. જે પરંપરાગત ઇતિહાસ આપણે ભણીએ છીએ, જે રાજાઓ, યુદ્ધો, રાજકારણ પર ફોકસ કરે છે, સ્મિલ એનાથી આગળ વધીને એક બાયોફિઝિકલ ઇતિહાસ રજૂ કરે છે, આંકડા અને ભૌતિક વાસ્તવિકતાઓ પર આધારિત. એમનું કહેવું છે કે જો આપણે ભૂતકાળને બરાબર સમજવો હોય, વર્તમાનને જાણવો હોય અને ભવિષ્યનું સાચું પ્લાનિંગ કરવું હોય, તો દરેક યુગને ચલાવનાર ઉર્જાની જે મર્યાદાઓ હતી અને જે તકો હતી એને સમજવી જ પડે. આપણે ઉર્જાને બહુ હળવાશથી લઈ લઈએ છીએ, યુ નો, પણ એવું નથી.
ખરેખર આ તો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. તો આ પુસ્તક આપણને ઇતિહાસની કેવી સફર કરાવે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
સફર તો લાખો વર્ષ લાંબી છે. શરૂઆત થાય છે સૌથી સાદા ઉર્જા કન્વર્ટરથી, એટલે કે આપણા શિકારી પૂર્વજોના સ્નાયુઓ. એ લોકો ખોરાકમાં જે કેમિકલ એનર્જી હતી એનાથી ચાલતા. એ યુગને આપણે એક પ્રકારની સોલર ઇકોનોમી કહી શકીએ. બધી ઉર્જા સૂર્યપ્રકાશથી બનેલા બાયોમાસ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ આવતી. પછી આવી કૃષિ ક્રાંતિ. અહીં માણસે છોડવાઓનું વ્યવસ્થાપન કર્યું, પાળેલા પ્રાણીઓની શક્તિ વાપરી, અને આનાથી શું થયું? ઇતિહાસમાં પહેલી વાર ઉર્જા સરપ્લસ પેદા થયો.
ઉર્જા સરપ્લસ?
હા,
એટલે જરૂર કરતા વધુ ઉર્જા.
હા,
અને આ વધારાની ઉર્જા જ શહેરો, કારીગરો, સૈનિકો અને સભ્યતાના વિકાસ માટે જગ્યા બનાવી.
એટલે વધુ ઉર્જા તો વધુ શક્યતાઓ. બરાબર. અને ખેતી પછી શું? ખેતી પછી આવે છે પૂર્વ ઔદ્યોગિક યુગના પ્રાઇમ મૂવર્સ, એટલે શક્તિના મુખ્ય સ્ત્રોત. અહીં સ્મિલ પાણીચક્કી અને પવનચક્કીની વાત કરે છે. આ સ્નાયુ શક્તિ સિવાયની મિકેનિકલ પાવરના પહેલા મહત્વના સ્ત્રોત હતા. એનાથી ઉત્પાદન વધ્યું, ધીમે ધીમે પણ વધ્યું. અને પછી આવે છે પુસ્તકનો સૌથી ધમાકેદાર હિસ્સો, ઔદ્યોગિક ક્રાંતિ અને અશ્મિભૂત ઇંધણ તરફનું સંક્રમણ.
અશ્મિભૂત ઇંધણ, કોલસો, તેલ, ગેસ.
હા, એ જ. સ્મિલ એને મહાન સંક્રમણ કહે છે. આણે માનવજાતિને એટલી બધી ઉર્જા આપી દીધી જેની પહેલાં કલ્પના પણ નહોતી. સ્મિલ ભારપૂર્વક કહે છે કે છેલ્લા 200 વર્ષમાં આપણે જે અકલ્પનીય વસ્તી વધારો, આર્થિક વિકાસ, ટેકનોલોજીકલ જમ્પ જોયા છે ને, એનું સીધું કારણ આ ફોસિલ ફ્યુલ્સ છે. અને છેલ્લે પુસ્તક આપણી અત્યારની હાઈ એનર્જી સભ્યતાની વાત કરે છે, અને આ ફોસિલ ફ્યુલ પરની જે આપણી જબરદસ્ત નિર્ભરતા છે એમાંથી બહાર નીકળવાના જે પહાડ જેવા પડકારો છે એનું એકદમ રિયાલિસ્ટિક ચિત્ર આપે છે.
ચાલો આ દરેક સ્ટેજને થોડું વધારે સમજીએ. શરૂઆત કરીએ પ્રાગૈતિહાસિક અને ખેતીના સમયથી. ત્યારે ઉર્જાની શું સ્થિતિ હતી?
એ વખતે માનવ સમાજની ગાડી ફક્ત સ્નાયુ શક્તિ પર ચાલતી હતી, માણસની પોતાની અને પાળેલા પ્રાણીઓની. એક શિકારી માણસને દિવસની માંડ 2-3 હજાર કિલો કેલરી મળતી ખોરાકમાંથી. હવે આટલી ઉર્જામાં તો ખાલી જીવતા રહેવાય અને ખોરાક શોધાય, બીજું શું થાય? એટલે જ લોકો ભટકતા રહેતા નાના નાના જૂથોમાં. કોઈ સ્પેશિયલાઇઝેશન માટે, કારીગરી માટે, મોટા બાંધકામ માટે કોઈ વધારાની ઉર્જા જ નહોતી.
અને મુખ્ય સ્ત્રોત હતો બાયોમાસ, વનસ્પતિ, પ્રાણીઓ. અગ્નિનો ઉપયોગ એ પહેલો મોટો સ્ટેપ હતો, ખોરાક રાંધવા, ગરમી માટે. અને સ્મિલ તો કૃષિ ક્રાંતિને પણ સામાજિક નહીં પણ ઉર્જાની રીતે જુએ છે. મતલબ વધુ ખોરાક, વધુ બાયોમાસ, એક જગ્યાએ ઉગાડવાની રીત, અને પેલા પાળેલા પ્રાણીઓ, બળદ, ઘોડા, એ તો ખરેખર ક્રાંતિકારી હતા ને. એક બળદ માણસ કરતાં કેટલી તાકાત આપે?
હા, 3-5 ગણી વધારે. આનાથી જ મોટા ખેતરો ખેડાયા, ભારે હળ ચાલ્યા, અને પેલો ઉર્જા સરપ્લસ બન્યો જેના પર આખી સભ્યતાનો મહેલ ચણાયો. બરાબર. હવે આગળ વધીએ. પૂર્વ ઔદ્યોગિક પ્રાઇમ મૂવર્સ, વરાળ એન્જિન આવ્યું એ પહેલાં પણ માણસે પાણી અને પવનની શક્તિનો ઉપયોગ કર્યો. યુરોપ અને ચીનમાં પાણીચક્કી, પવનચક્કી આ બધું આવ્યું. આનાથી ઉત્પાદન વધ્યું. અહીં સ્મિલ પાવર અને પાવર ડેન્સિટી જેવા કોન્સેપ્ટ સમજાવે છે. પાવર એટલે ઉર્જા વાપરવાનો દર, અને ડેન્સિટી એટલે એકમ જથ્થામાંથી કેટલી શક્તિ મળે. એક સામાન્ય પાણીચક્કી પણ ડઝનેક માણસો જેટલું કામ સતત કરી શકતી. વિચારો, એનાથી અનાજ દળવું, ધાતુકામ, કાપડ આ બધામાં ફરક પડ્યો.
હા, પેલી રોમન પાણીચક્કીઓ કે યુરોપની પવનચક્કીઓ, ઇતિહાસમાં એમનું મહત્વ છે. અને આ જ સમયે કોલસાનો ઉપયોગ પણ ચાલુ થયેલો, ખરું ને?
હા, પણ શરૂઆતમાં બહુ લિમિટેડ, ગરમી માટે, અમુક ધાતુ ગાળવા જેવી પ્રોસેસ માટે, અને બહુ એફિશિયન્ટ નહોતો એ ઉપયોગ.
એટલે માથાદીઠ ઉર્જા વપરાશ વધ્યો, પણ હજુ સમાજ કુદરતી મર્યાદાઓમાં હતો. અસલી ગેમ ચેન્જર તો હવે આવવાનો હતો.
બરાબર. અને એ ગેમ ચેન્જર એટલે અશ્મિભૂત ઇંધણનો યુગ. સ્મિલ જેને કહે છે મહાન સંક્રમણ, ધ ગ્રેટ ટ્રાન્ઝિશન, આ પુસ્તકનો મેઇન ફોકસ છે. કોલસાથી આ શરૂ થયું અને આ માનવ ઇતિહાસની સૌથી મોટી કૂદ હતી.
કેમ?
કારણ કે પહેલીવાર માણસ સૂર્યમાંથી દર વર્ષે આવતી લિમિટેડ એનર્જીમાંથી બહાર નીકળ્યો, અને લાખો વર્ષ પહેલા ધરતીના પેટાળમાં જમા થયેલી ઉર્જાના વિરાટ એકદમ કોન્સન્ટ્રેટેડ ભંડારો વાપરવા લાગ્યો. અહીં ઉર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી બહુ મહત્વની છે.
એટલે ઓછા વજનમાં વધુ તાકાત.
હા, 1 કિલો લાકડા કરતાં 1 કિલો કોલસામાં ઘણી વધુ ઉર્જા અને 1 કિલો તેલમાં કોલસા કરતાં પણ વધુ. આ પંચ બહુ મોટો હતો.
અને આ પંચને કામે કોણે લગાડ્યો? જેમ્સ વોટના વરાળ એન્જિને. એ તો જાદુ જ કહેવાય ને. કોલસાની કેમિકલ એનર્જીને ગમે ત્યાં ગમે ત્યારે ભરોસાપાત્ર રીતે મિકેનિકલ કામમાં ફેરવી શકાય. અભૂતપૂર્વ શક્તિ.
અને બસ પછી તો ઇતિહાસ બદલાઈ ગયો. કોલસો અને સ્ટીમ એન્જિનની જોડીએ શું નથી કર્યું. ફેક્ટરી સિસ્ટમ આવી, લોખંડ સ્ટીલનું મસમોટું ઉત્પાદન શરૂ થયું,
રેલવે આવી, સ્ટીમશીપ આવી, અંતર ઘટી ગયું, બજારો જોડાઈ ગયા, મોટા શહેરો બનવા લાગ્યા, કારણ કે હવે દૂરથી અનાજ લાવી શકાતું હતું.
આ હતી પહેલી ઔદ્યોગિક ક્રાંતિ. પછી આવી બીજી, જેનો આધાર હતો તેલ અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન આઈસીઈ, આપણા ગાડી બાઇકનું એન્જિન. આઈસીઈ વરાળ એન્જિન કરતાં હલકું હતું, વધુ પાવરફુલ હતું, એટલે જ પર્સનલ ગાડીઓ શક્ય બની અને વિમાનો પણ.
અને સાથે સાથે વીજળી પણ આવી.
હા, પણ યાદ રાખજો, વીજળી સ્ત્રોત નથી, એ ઉર્જાનું વાહક છે. એનર્જી કેરિયર બહુ જ વર્સટાઇલ, બહુ જ ઉપયોગી. અલબત્તા એ વખતે વીજળી બનતી તો મુખ્યત્વે કોલસો બાળીને જ હતી અને આજે પણ મોટાભાગે એમ જ બને છે. પણ વીજળીએ ફેક્ટરી, શહેર, ઘર બધું બદલી નાખ્યું.
અને આ બધું આપણને લઈ આવ્યું 20મી સદીમાં, આજની આપણી હાઈ એનર્જી સભ્યતા. આ યુગ વિશે પુસ્તક શું કહે છે?
20મી સદી એટલે ફોસિલ ફ્યુએલનો વિસ્ફોટ, કોલસો, તેલ, ગેસ, ત્રણેયનો વપરાશ આસમાને પહોંચ્યો અને એના જોરે માનવ વસ્તી કૂદકે ને ભૂસકે વધી, આર્થિક સંપત્તિ વધી, ટેકનોલોજી આગળ વધી. આપણું આજનું આ ગ્લોબલાઇઝ્ડ વિશ્વ આ ઉર્જા વિસ્ફોટનું જ સીધું પરિણામ છે.
સ્મિલ અહીં આધુનિક ઉર્જા સિસ્ટમના વિરાટ પાયા, ઇમેન્સ સ્કેલ પર ભાર મૂકે છે. આપણે જેટલી ઉર્જા વાપરીએ છીએ એનો આંકડો વિચારો પણ મુશ્કેલ છે. અને અહીં બીજો એક શબ્દ આવે છે, એમ્બોડીડ એનર્જી.
એ શું છે?
એટલે કોઈપણ વસ્તુ કે સેવા પાછળ છુપાયેલી કુલ ઉર્જા. દાખલા તરીકે આ માઇક્રોફોન, એ ખાલી પ્લાસ્ટિકને મેટલ નથી. એના માટે કાચો માલ કાઢવો પડ્યો, એને ફેક્ટરીમાં બનાવવો પડ્યો, એને અહીં સુધી પહોંચાડવો પડ્યો. આ બધામાં જે વીજળી, ડીઝલ, ગેસ વપરાયું, એ બધી એની એમ્બોડીડ એનર્જી છે.
સમજાયું. અને સ્મેલ આજના જે મોટા મોટા ચમત્કારો છે એને સીધા ફોસિલ ફ્યુઅલ સાથે જોડે છે, બરાબર? જેમ કે ખેતી. બિલકુલ. આપણી આધુનિક ખેતી જે આજે 8 અબજ લોકોને ખવડાવે છે એ તો પૂરેપૂરી ફોસિલ ફ્યુઅલ પર ચાલે છે. કેમિકલ ખાતર બનાવવા નેચરલ ગેસ જોઈએ, જંતુનાશક દવાઓ પેટ્રોકેમિકલ્સ છે, ટ્રેક્ટર અને મશીનો ડીઝલથી ચાલે છે. સ્મિલ તો એમ પણ કહે છે કે આધુનિક ખેતી એટલે ફોસિલ ફ્યુઅલને ખોરાકમાં બદલવાની પ્રોસેસ.
બાપરે.
એ જ રીતે આપણા મોટા શહેરો, બાંધકામ, ટ્રાન્સપોર્ટ, હીટિંગ, કુલિંગ, બધે જ ભયાનક ઉર્જા જોઈએ. અને આપણી આ ડિજિટલ દુનિયા, ઇન્ટરનેટ, સ્માર્ટફોન, એ પણ શેના પર ચાલે છે? વીજળી પર. અને એ વીજળી ક્યાંથી આવે છે? મોટાભાગે ફોસિલ ફ્યુઅલ કે ન્યુક્લિયરથી.
આ સાંભળીને તો ખ્યાલ આવે છે કે આપણે કેટલા નિર્ભર છીએ. તો ભવિષ્ય માટે સ્મિલ શું કહે છે? શું આમાંથી નીકળવું સહેલું છે?
જો ભવિષ્ય માટે સ્મિલનો જે દૃષ્ટિકોણ છે ને, એ એકદમ વાસ્તવિક છે અને કદાચ થોડો ચિંતાજનક પણ લાગે. એ કહે છે કે આપણી આખી સિસ્ટમ, ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોસિલ ફ્યુઅલ પર એવી રીતે ગોઠવાયેલી છે કે એમાંથી બહાર નીકળવું એ કોઈ નાની સૂની વાત નથી. એ એક જબરદસ્ત, પેઢીઓ સુધી ચાલે એવું કામ છે. એટલે જે લોકો બહુ આશા રાખે છે કે બસ થોડા વર્ષોમાં રિન્યુએબલ્સ આવી જશે ને બધું બરાબર થઈ જશે, સ્મિલ એના પર સવાલ ઉઠાવે છે. એ રિન્યુએબલ્સની મર્યાદાઓ ગણાવે છે. એમની ઓછી પાવર ડેન્સિટી, મતલબ એટલી જ ઉર્જા માટે બહુ બધી જમીન જોઈએ. એમની અનિયમિતતા, સૂરજ કાયમ ન હોય, પવન કાયમ ન વાય. અને એમને મોટા પાયે બનાવવા માટે જોઈતા મટીરિયલ્સ, સ્ટીલ, કોન્ક્રીટ, કોપર, એ બધું ક્યાંથી આવશે? એ ઇતિહાસ જુએ છે અને કહે છે કે ભાઈ, પહેલાના બધા ઉર્જા સંક્રમણો બહુ ધીમા હતા, દાયકાઓ અને સદીઓ લાગી હતી, તો આ નવું સંક્રમણ જાદુઈ રીતે ઝડપી થઈ જશે એવું માનવાનું કોઈ કારણ નથી.
આ ખરેખર બહુ ગંભીર અને વિચારવા જેવી વાત છે. તો આ આખી ચર્ચા અને આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ તારવી શકીએ? શું યાદ રાખવું જોઈએ?
પહેલો અને સૌથી પાયાનો સંદેશ, ઉર્જા એ માસ્ટર રિસોર્સ છે. એ બધા સંસાધનોને ચલાવનાર મુખ્ય સ્ત્રોત છે. પાણી, જમીન, ખનિજ બધું જરૂરી છે, પણ એ બધાને ઉપયોગમાં લેવા ઉર્જા જ જોઈએ. ઉર્જા વગર કશું જ ન થાય.
બરાબર. આપણા ઘરમાં લાઇટ જાય કે ગાડીમાં પેટ્રોલ ખૂટે એટલે તરત ખબર પડે છે.
હા, બસ એ જ વાત આખી સભ્યતાને લાગુ પડે છે.
બીજો મુદ્દો જે મને બહુ અગત્યનો લાગ્યો, ઉર્જા સંક્રમણો ધીમા હોય છે. આ વાત અત્યારે બહુ મહત્વની છે. સ્મિલના આંકડા કહે છે કે નવા ઉર્જા સ્ત્રોતને મુખ્ય બનતા દાયકાઓ લાગે છે, સદીઓ પણ. અને નવો સ્ત્રોત જૂનાને હટાવતો નથી, પણ એની સાથે જોડાય છે. કોલસો આવ્યો તો લાકડું ગયું નહીં, તેલ આવ્યું તો કોલસો ગયો નહીં. એટલે જો આપણે એમ માનીએ કે કાલે સવારે જ બધી પેટ્રોલ ગાડી બંધ થઈ જશે ને ઈવી આવી જશે, તો એ કદાચ બહુ વધુ પડતી આશા છે. સંક્રમણ થશે, પણ ધીમું હશે.
ત્રીજો મુદ્દો, ઉર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી, અને સમાજની જટિલતા, કોમ્પ્લેક્સિટીનો સંબંધ. જેમ જેમ માણસ વધુ ઘનતાવાળી ઉર્જા વાપરતો થયો, મતલબ ઓછા જથ્થામાં વધુ પાવર, તેમ તેમ સમાજ વધુ જટિલ, વધુ વિકસિત, વધુ વસ્તીવાળો બન્યો. શિકારી યુગના ખોરાકની ઓછી ઘનતા નાના જૂથોને જ ટકાવી શકે. ખેતીના અનાજની વધુ ઘનતાથી ગામડા શહેરો બન્યા, અને ફોસિલ ફ્યુલની અત્યંત ઊંચી ઘનતાથી આજના 8 અબજ લોકો અને આ ગ્લોબલ સમાજ શક્ય બન્યો.
એટલે જ મોટી ફેક્ટરીઓ ત્યાં બને જ્યાં પાવર સહેલાઈથી મળે.
બરાબર. ચોથો મુદ્દો, આધુનિક સભ્યતાનો અશ્મિભૂત ઈંધણ પર અત્યંત ઊંડો આધાર. આ કડવી વાસ્તવિકતા છે. આજે પણ દુનિયાની 80%થી વધુ પ્રાઇમરી એનર્જી કોલસો, તેલ અને ગેસમાંથી જ આવે છે. આપણો ખોરાક, ટ્રાન્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ટરનેટ બધું જ આના પર ચાલે છે. આ સમજવું બહુ જ જરૂરી છે જો આપણે ડીકાર્બનાઇઝેશનની વાત કરવી હોય તો. એ કેટલું મોટું કામ છે એનો ખ્યાલ આવે.
પેટ્રોલનો ભાવ વધે અને બધું મોંઘું થાય, એ આનું જ ઉદાહરણ છે ને?
હા. અને પાંચમો અને છેલ્લો મહત્વનો મુદ્દો, ઇતિહાસ ફક્ત માણસની ઈચ્છાથી નહીં પણ ભૌતિકશાસ્ત્રના નિયમોથી પણ ચાલે છે. થર્મોડાયનામિક્સના નિયમો, મટીરિયલ્સના ગુણધર્મો, ઉર્જાની ઘનતા, આ બધી ભૌતિક હકીકતો છે. એને આપણે ઇગ્નોર ના કરી શકીએ. સ્મિલ ચેતવે છે કે આ ભૌતિક મર્યાદાઓને ધ્યાનમાં રાખ્યા વગર જો ભવિષ્યની યોજનાઓ બનશે તો એ સફળ નહીં થાય. એમાં કોઈ જાદુ નથી.
આ પુસ્તકમાં ખરેખર એવી ઘણી વાતો છે જે સીધી અસર કરે. ચાલો એવી કેટલીક યાદગાર વાતો કે વિચારોને ફરી જોઈએ.
નો ઇતિહાસ.
દરેક મોટી સામાજિક ક્રાંતિ પહેલાં ઉર્જા મેળવવાની કોઈ નવી, વધુ સારી રીત આવી છે, અને દરેક સમાજની હદ આખરે તે કેટલી ઉર્જા મેળવી શકે છે તેના પર નિર્ભર કરે છે.
એટલે ઉર્જા જ એન્જિન છે અને ઉર્જા જ બ્રેક છે.
બરાબર.
અને બીજો વિચાર જે અત્યારની ગ્રીન એનર્જીની ચર્ચા માટે એકદમ લાગુ પડે, ઉર્જા સંક્રમણો ધીમા, લાંબા ગાળાના અને ક્રમિક હોય છે. તે રાતોરાત થતી ક્રાંતિ નથી. દુનિયા થોડા દાયકાઓમાં જ અશ્મિભૂત ઈંધણ છોડીને સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા પર આવી જશે તેવી આશા રાખવી એ છેલ્લા 2 સદીના ઉર્જા ઇતિહાસના પાઠને નજરઅંદાજ કરવા બરાબર છે.
આ બહુ મોટી ચેતવણી છે ઉતાવળિયા દાવાઓ સામે. અને ત્રીજો, જે મને લાગે છે કે સૌથી વધુ ચોંકાવનારો છે, આધુનિક ખેતી એ બીજું કંઈ નથી પણ ખાતરો અને મશીનરી દ્વારા અશ્મિભૂત ઈંધણને ખોરાકમાં ફેરવવાની પ્રક્રિયા છે.
બાપરે, આ વાક્ય તો.
હા, આ એક જ વાક્ય આપણી આખી ફૂડ સિસ્ટમની વાસ્તવિકતા અને એની ઉર્જા પરની નિર્ભરતા બતાવી દે છે. જાણે આપણે પ્રોસેસ્ડ ફ્યુઅલ ખાઈ રહ્યા છીએ.
અને છેલ્લો વિચાર જે આખી વાતનો નિષ્કર્ષ છે, આપણે અશ્મિભૂત ઈંધણ આધારિત સભ્યતા છીએ. આપણી ટેકનોલોજી, વિજ્ઞાન, જીવનશૈલી, સમૃદ્ધિ બધું જ ધરતીના પેટાળમાંથી કાઢેલા પ્રાચીન કાર્બનને બાળવા પર ટકેલું છે. આ ઊંડી નિર્ભરતાને સમજવી એ જ ભવિષ્ય વિશે વિચારવાનું પહેલું અને અનિવાર્ય પગલું છે.
પહેલાં સ્વીકારો કે સમસ્યા શું છે અને કેટલી મોટી છે, પછી જ એના ઉકેલ તરફ વધી શકાય. હવે સવાલ એ થાય કે આ બધું જાણ્યા પછી આપણા રોજિંદા જીવનમાં શું ફરક પડે, શું કામનું આ બધું? મને લાગે છે કે સૌથી મોટો ફાયદો આપણી વિચારવાની રીતમાં આવે છે. આપણો દૃષ્ટિકોણ બદલાય છે. આપણે વસ્તુઓને ખાલી વસ્તુ તરીકે નથી જોતા, પણ એને પાછળની એમ્બોડીડ એનર્જી જોવાનું શરૂ કરીએ છીએ.
હા, પેલી પ્લાસ્ટિકની બોટલ, એ ખાલી બોટલ નથી, એની પાછળ તેલ છે, ફેક્ટરી છે, ટ્રાન્સપોર્ટ છે.
બરાબર. ફ્લાઇટમાં બેસો તો વિચાર આવે કે આટલા કલાકોમાં કેટલું બળતણ વપરાશે. આનાથી આપણે જે વાપરીએ છીએ એની કદર થાય છે, કદાચ થોડો બગાડ ઓછો કરીએ.
અને એક નાગરિક તરીકે પણ ફાયદો થાય. જ્યારે આપણે ઊર્જા કે ક્લાઇમેટ ચેન્જ વિશે વાંચીએ કે સાંભળીએ, ત્યારે આપણે વધુ સમજીને વિચારી શકીએ. કોઈ નેતા કે કંપની મોટા દાવા કરે કે બસ 5 વર્ષમાં 100% ગ્રીન એનર્જી, તો આપણે સ્મિલની વાત યાદ કરીને સવાલ પૂછી શકીએ. શું આટલા મોટા પાયે શક્ય છે? પાવર ડેન્સિટીનું શું? મટીરિયલ્સ ક્યાંથી આવશે? ઇતિહાસ શું કહે છે?
બરાબર. આ પ્રશ્નો પૂછવા જરૂરી છે. આ આપણને વધુ વાસ્તવિક બનાવે છે અને બીજું, દુનિયાના રાજકારણ અને અર્થતંત્રને સમજવામાં પણ મદદ મળે. કેમ અમુક દેશો આટલા પાવરફુલ છે? કેમ તેલના ભાવ આખી દુનિયાને હલાવી દે છે? આ ઊર્જા સ્ત્રોતો પરનો કંટ્રોલ કેટલો મહત્વનો છે એ સમજાય.
ભારત જેવા દેશ માટે ઊર્જા સુરક્ષા કેટલી જરૂરી છે એ પણ સમજાય.
હા, કે આપણે આપણી જરૂરિયાતની ઊર્જા જાતે મેળવી શકીએ અથવા ભરોસાપાત્ર રીતે મેળવી શકીએ. એટલે જ આપણે સોલર, વેન્ડ, ન્યુક્લિયર બધા વિકલ્પો જોઈ રહ્યા છીએ.
ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકની અને આંખ ખોલી નાખે એવી ચર્ચા રહી. મારા માટે તો આમાંથી સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે આપણો ખોરાક પેદા કરવા પાછળ આટલી બધી ઊર્જા, ખાસ કરીને ફોસિલ ફ્યુલ વપરાય છે. એ વિચાર કે આપણે પ્રોસેસ્ડ ફ્યુલ ખાઈએ છીએ એ ખરેખર મગજમાં રહી જશે.
અને મારા માટે ઊર્જા સંક્રમણોની જે ધીમી ગતિ અને જટિલતાની વાત કરી, એ ઐતિહાસિક પરિપ્રેક્ષક બહુ મહત્વનો લાગ્યો. એ આપણને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે, વધુ વાસ્તવિક બનાવે છે, ખોટી આશાઓથી બચાવે છે. એ સમજાવે છે કે ઉકેલ રાતોરાત નહીં આવે, પણ સતત સમજી વિચારીને પ્રયત્ન કરવો પડશે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જો ઊર્જા જ સભ્યતાનો પાયો અને આકાર નક્કી કરતી હોય, અને જો આપણે ખરેખર એક મોટા ઊર્જા સંક્રમણના આરે હોઈએ, ભલે ધીમું હોય તો ભવિષ્યના નવા ઊર્જા સ્ત્રોતો, પછી એ રિન્યુએબલ હોય, ન્યુક્લિયર હોય કે બીજું કંઈ પણ, એ કેવા પ્રકારની નવી સભ્યતા, કેવો સમાજ અને કેવી જીવનશૈલી બનાવશે, અને કઈ ભૌતિક અને ઊર્જાની મર્યાદાઓ એને હંમેશા આકાર આપતી રહેશે, આના પર વિચારવા જેવું ખરું નહીં? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.